દ્વારકાધીશમાં આવતા વેંત રામશ્યામે સત્રાજીતના હત્યારાને પકડવાનું કામ હાથમાં લીધું. સદ્દનવાએ જાણ્યું કે એકાદી કડી પણ જો આ કૃષ્ણના હાથમાં આવી ગઈ તો એ જીવતો નહીં છોડે. સદ્દનવા તો ચૂપકીથી કૃતવર્મા પાસે આવ્યો અને દીન સ્વરે કહ્યું, મેં તો આપની અને અક્રૂરજીની સલાહ લઈને સત્રાજીતની હત્યા કરી. હવે એ કૃષ્ણ આ બાબતમાં તપાસ આદરી છે. મને ભય છે કે આમાં હું પકડાઈ જવાનો. ગમે તેમ કરીને મને આમાંથી બચાવો. કૃતવર્માએ રોષયુક્ત સ્વરે કહ્યું, સદ્ધનવા, આજે બોલ્યો તે બોલ્યો, હવે પછી આ બાબતમાં મારું નામ ન લેતો. સત્રાજીતની હત્યા કરવાનો મેં તને કહ્યું હતું જ ક્યાં? મારે અને સત્રાજીતને એવું કયું વેર હતું કે હું તને વધ કરવા ઉશ્કેરું? તે જાતે જ તારો સ્વાર્થ સાધવા એની હત્યા કરી છે. એને મારીને મણી તે લીધો કે મેં? તમારે મણી જોઈતો હોય તો તમે લઈ લો, પણ કૃષ્ણ બલરામના પંજામાંથી મને બચાવો. એ મને જીવતો નહીં છોડે. સદ્દનવા લગભગ રડવા જેવો થઈ ગયો. ભાઈ, હવે એ મણીનો પડછાયો પણ કેમ લેવાય? કૃષ્ણ અને બલરામની જગ્યાએ જો બીજો કોઈ હોત તો કંઈ વિચાર પણ કરત. આ તો બેઉ પૂરા પહોંચેલા છે. તું જ કહેને શ્યામંતક મણી માટે વગડો ખૂંદીને જાંબુવન પાસેથી મણી મેળવવો એ કાચા પોચાનું કામ છે? કંઈ પણ માથા મેર વિનાની વાતને આબાદ રીતે ઉકેલી નાખી. જ્યારે તને તો સત્યભામાએ નજરો નજર જોયો છે, એ તને કેમ છોડે? અપરાધીઓને છોડવામાં આ ભાઈઓ સમજ્યા નથી. કંસે તેમની સાથે વેર બાંધ્યું તો એના ભાઈઓ સાથે એને માર્યો. તું જ કહેને કંસ કરતાં કોઈ બરવાન ખરું? જરાસંઘનું નામ લેવાય છે, એને પણ 17 વખત પછાડ્યો. માટે ભલો થઈને બીજો કોઈ રસ્તો પકડી લે. કૃપા કરીને હવે આ બાજુ ફરકતો પણ નહીં. મેં તો તારા જેવી પાપડી ભેગી મારા જેવી ઈયર પણ બફાઈ જશે. સદ્દનવા સાવ નિરાશ થઈ ગયો. ડૂબતો માણસ તણખલું પકડે એમ એણે અક્રૂરજીનો સંપર્ક સાધ્યો અને આ બાબતમાં સહાય કરવાની વિનંતી કરી. અક્રૂરજીએ કહ્યું, ભાઈ, પરિસ્થિતિ એવી છે કે આમાં હું કાંઈ જ મદદ ન કરી શકું. મને તારા પર ખરેખર દયા આવે છે, પણ હું લાચાર છું. કૃષ્ણની ગેરહાજરીમાં સસરાનો વધ થતાં શ્રીકૃષ્ણ ખૂબ જ રોષે ભરાયેલા છે. એમની પાસે જવાની મારામાં હિંમત નથી. સદ્દનવાએ કરગરતા કહ્યું, આપને માટે એમને સારું એવું માન છે. આપ સમજાવશો તો એ જરૂર માની જશે. આ બાબતમાં એ નહીં માને. હું તે સમજાવું પણ એ સમજે જ ક્યાંથી? એ તો સર્વજ્ઞ છે. મારા અને તારા બધાના મનની વાત એ જાણીને બેઠા છે. આ તો એક ખેલ કરવા જ અજાણ્યા થઈને આ બધી લીલા કરી રહ્યા છે અને આ ભૂલાવામાં પડી રહ્યા છીએ. બ્રહ્માદિક લોકપાલ પણ એમની માયાથી મોહિત થઈને એમના મૂળ સ્વરૂપને ભૂલી ગયા હતા અને તે નથી સાંભળ્યું કે 7 વર્ષની ઉંમરમાં તો 7 દિવસ સુધી ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત તોરી રાખ્યો હતો. ભલભલા બલિષ્ઠ અસુરોને એમણે આંખના પલકારામાં માર્યા છે. સદ્દનવા એકદમ નિરાશ થઈ ગયો અને કહ્યું, તમે બીજું કાંઈ ન કરવું હોય તો કંઈ નહીં, આ મારો મણી રાખો, હું અહીંથી ભાગીને પ્રાણ બચાવી લઈશ. સમ્યતક મણીના અદ્ભુત પ્રકાશમાં અક્રૂરજી અંજાઈ ગયા. એમણે મણી રાખી લીધો. સદ્દનવા પ્રાણ બચાવવા પવન વેગી અશ્વ પર બેસીને ભાગી છૂટ્યો. શ્રીકૃષ્ણએ તો ચોમેર ગુપ્તચરો મૂકી દીધા હતા. એક ગુપ્તચરે સમાચાર આપ્યા કે ભગવાન સદ્ધન્વા ભાગી રહ્યો છે. શ્રીકૃષ્ણ પણ બલરામજીની સાથે લઈને શૈલ્ય સાથે મેઘ પુષ્પ અને બલાહક નામના પવનવેગી અશ્વને જોડીને સુવર્ણ રથમાં બેસીને એની પાછળ પડ્યા. સતધન્વાએ પણ પાછળ જોયું. ઘોડો થાકી ગયો હતો, આથી ઘોડાને પડતો મૂકીને પગપારા ભાગવા માંડ્યું. રામશ્યામે પણ રથમાંથી ઉતરીને એનો પીછો પકડ્યો. ઘનશ્યામને પાછળ આવતા જોઈને એને મરણીયો હુમલો કર્યો, પણ એ કંઈ ઈજા પહોંચાડે એ પહેલાં જ શ્યામે સુદર્શન ચક્રથી એનું મસ્તક છેદી નાખ્યું. ધરતી પર પટકાતા જ શ્યામે એના વસ્ત્રો ફંફોર્યા, પણ એમાંથી સમ્યંતક મણિ ન મળ્યો. એટલે દાઉ ભૈયાને કહ્યું, ભૈયા આપણે સતધન્વાને માર્યો તો ખરો, પણ મણિ તો એની બલરામને પણ ભાઈ જેવા ભાઈ પર વહેમ ગયો. માટે આ કૃષ્ણ કંઈ રમત તો નથી રમતો ને, મણિ મળ્યો હશે. પણ કૃષ્ણએ હવે એ ગુમ કરી દીધો. બલરામે ચોખ્ખું તો ન કહ્યું, પણ સદ્ધન્વાએ સત્રાજીતને હણીને એ મણિ મેળવ્યો હતો. એ એકને એક બે જેવી વાત હતી. મણિ માટે એણે હત્યા કરી અને મણિ રાખી લેવા એ દ્વારકાથી ભાગ્યો. હવે એ મણિ જાય ક્યાં? કૃષ્ણે જ એના શરીર પરના કપડાં ફંફોર્યા છે. બલરામના મનના ભાવો પરથી કૃષ્ણ એમના મનની વાત પામી ગયા. અરે, આ એક મણીએ કેવી કેવી કરુણ કથાઓ સર્જી. આજે છેલ્લે છેલ્લે અમારા બે ભાઈઓના મનમાં પણ કલહના બીજ વાવી રહ્યો છે. દાઉ ભૈયા સા વિચારમાં પડ્યા? આ તો ફેરો ફોગટમાં ગયો. સતધન્વા પાસે તો મણી દેખાતો નથી. મને એમ લાગે છે કે એ મણી માટે માથાકૂટ કરવી વ્યર્થ છે. એ મણીએ બેના તો ભોગ લીધા, એનો તંત નહીં છોડીએ તો એ અનેકના ભોગ લેશે. કદાચ એમાં આખું જાદવપુર હોમાઈ જશે. મને તો એ મણી માટે રસ જ રહ્યો નથી. ચાલો એ મણીની વાતને અહીં જ ભંડારી દઈએ. કેમ જાણે કંઈ જ બન્યું ન હોય એમ વર્તીને દ્વારકામાં જઈએ. શ્યામ, તું દ્વારકા જા, હું અહીં સુધી આવ્યો છું તો મારા મિત્ર વિદેહરાજને મળતો આવું. થોડા દિવસ એમની સાથે રહેવું છે, તો હું આપની સાથે રહી જાઉં. શ્યામ, અત્યારે દ્વારિકાને રેડી મૂકવા જેવી નથી. એક તો આ મણીનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, એમાં કૃતવર્મા, અક્રૂરજી વગેરે ભરેલા છે. રૂકમણીના હરણ પછી રૂકમીનો રોષ ઓછો થયો નથી. ત્યાં દ્વારકામાં અંદર અંદર ક્યારે સર્ગે એ કહેવાય નહીં. માટે તું ત્યાં હોય તો સારું, હું થોડા દિવસ અહીં રોકાઈને ત્યાં આવી જઈશ. મારી ચિંતા કરીશ નહીં. બલરામજી મિથિલામાં રહ્યા અને શ્યામે દ્વારકાની વાત પકડી. બલરામજીને જોઈને વિદેહરાજને પરમ આનંદ થયો. બંને મિત્રો પ્રેમથી ભેટ્યા, દિલ ખોલીને વાતો કરી. બલરામજીને વર્ષો સુધી રહ્યા. બલરામજીને વ્યાયામ, મલ્લવિદ્યા વગેરેનો શોખ હોવાથી રાજકુમારોને વ્યાયામ અને મલ્લવિદ્યા શીખવવા માંડ્યા. આસપાસના રાજકુમારો એમની પાસે શસ્ત્રવિદ્યા શીખવા આવતા. દુર્યોધન પણ ત્યાં રહીને એમની પાસેથી ગદાયુદ્ધ શીખ્યો. દ્વારકા નગરીમાં આવીને શ્યામે સત્રાજીતનો અગ્નિસંસ્કાર કરી, શ્રાદ્ધ તર્પણ આદિ ક્રિયાઓ કરી.